તારીખ 26/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322-328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 91
બીજો પેરેગ્રાફ આટલો વિસ્તારથી પત્ર લખવા પાછળ એક વાતનો ઉત્સાહ એવો છે, જે વાત સૌભાગભાઈએ લખી છે અને પોતે એ વાતને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે. સુભાગભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી, એ વિષયની ચિંતા પણ એમને થતી હતી. એ ચિંતા એમને ઘણા નવા કર્મ બંધનનું કારણ હતી. એટલું જ નહીં પણ જો જીવને સંયોગની આધાર વૃત્તિ મટે નહીં, ખસે નહીં, તો કોઈ પણ પ્રકારે શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ સત્તા છે એનું આધારપણું અવલંબનપણું આવી શકે નહીં, અને તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય નહીં, સંસાર માર્ગનો કોઈ રીતે અંત આવે નહીં. આ એક પરિસ્થિતિ સમસ્ત સંસારી જીવો માટે સામાન્ય છે. અહીં તો સૌભાગીભાઈનું ચરિત્ર કથાનું યોગના સ્થાને ગણીએ, પણ તમામ સંસારી જીવોને આ એક વિટંબણા છે કે એને કોનો આધાર લીધો છે. અને જે કાંઈ કઠિન વાત છે એ આ જગ્યાએ છે કે જીવ પોતાનું આધાર સ્થાન બદલી શકતો નથી. એટલી શક્તિ હોવા છતાં યથાસ્થાને એનો પ્રયોગ કરી શકતો નથી. શક્તિ તો છે જીવમાં, સૌની પંચેન્દ્રિય જીવમાં શક્તિ નથી એવું નથી, પણ એનો પ્રયોગ યથાયોગ્ય પ્રકારે યથાર્થપણે કરવો જોઈએ એ કરી શકતો નથી, કરતો નથી. ભયવાન છે અને ભયનો ત્યાગ કરવા જેટલો વિશ્વાસ કેળવો નથી, એટલો નિશ્ચય આવતો નથી. ખામી જે કાંઈ છે એ મૂળમાં નિશ્ચયની ખામી છે. અહીંયા સૌભાગભાઈનું એ બળવાન પણ જોઈને નમસ્કાર કર્યો છે કે આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થવા છતાં એમના પરિણામમાં જે આધાર બદલવાનો ઉત્સાહ આવ્યો છે, પુરુષાર્થીઓ છે, એટલે એમના વચનને નમસ્કાર કર્યા છે. આધાર બુદ્ધિ ઉપર જ છે, આખો સંસાર જ આધાર બુદ્ધિ ઉપર ચાલ્યો છે. સંસાર ચક્ર છે એની ધરી, એને દેહનો આધાર અને દેહને ટકવા નભવાના સાધનોનો આધાર લીધો છે, એ જ એની ધરી છે. નહીંતર એ ચક્કર ફરી શકે એવું નથી, બંધ થઈ જાય એવું છે. એટલે સત્પુરુષો શ્રી ગુરુ અને તીર્થંકર દેવ સુદ્ધા એમ કહે છે કે તું તારા દ્રૌપદનો આધાર લે, તારા મૂળ સ્વરૂપનો આધાર લે, અનંત શક્તિ અને અનંત સામર્થ્ય સંપન્ન તારું સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે, કોઈની જરૂર પડે એવી તારી પરિસ્થિતિ નથી. વિશ્વાસ કર અમારી વાત ઉપર અને વિશ્વાસ કર તારા સામર્થ ઉપર. તો તને કોઈ કોઈ મુસીબત નથી, કોઈ મુશ્કેલી નથી, કોઈ દુઃખ નથી અને કાંઈ કોઈ પ્રકારે બાધા આવે એવું નથી. દ્રષ્ટિ એટલે આધાર લેવો, એનું નામ જ દ્રષ્ટિ. આધાર લેવાનું મુખ્ય કામ શ્રદ્ધાનું છે, પછી જ્ઞાન અને ચારિત્ર તો એને અનુસરે છે. પણ શ્રદ્ધાનું કામ આધાર લેવાનું છે. શ્રદ્ધાએ આધાર લીધો છે પૂતગળનો. સ્થિત કર્મ પૂતગળ ના પ્રદેશે પર સમયે જીવ જાણવો, બીજી ગાથામાં નાખી વાત. ત્યારે શ્રીમદજીના સમાગમથી સૌભાગભાઈને આટલું બળવાનપણું આવ્યું છે કે એક વાર માગી ખાઈને, એટલે ભીખ માગીને ગુજરાન ચલાવશું, પેટ ભરશું, પણ ખેદ નહીં પામીએ, એ દશાનો ખેદ નહીં પામીએ. એ ક્ષણિક વૃત્તિ છે, નહીં ચાલતા એટલું કાર્ય કરવું પડે તો જુદી વાત છે, બાકી એનો ખેદ નહીં હોય, એનો ખેદ નહીં પામીએ. એનો આધાર લેવા માટે હવે ફરીને એ બાજુ નહીં જઈએ. કેમ કે અંદરમાં જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. એવો સહેજ વિકલ્પ ઉઠે, આકુલતા થાય, એ તો નહીવત છે. ક્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાન એટલે આત્માનો અનંત આનંદ, અને ક્યાં ક્ષણવર્તી વિકલ્પ. એવા ભાવાર્થનું જે વચન લીખું છે એમાં શબ્દ બીજા હશે, પોતે એમાંથી ભાવ કાઢ્યો છે. બહુ આદર આપ્યો છે, જો કેટલો આદર આપ્યો છે. એક જીવ સ્વરૂપ તરફ વળવા માટે થોડોક પણ તૈયાર થાય છે તો એને એટલો બધો સત્પુરુષ આદર આપે છે કે પોતે એને નમસ્કાર કરે છે સામે ચાલે. આવી વાત છે, કઈ લેવું દેવું છે? પણ જેને સતની પ્રીતિ છે, સતનો પ્રેમ છે, સન્માર્ગનો જેને પ્રેમ છે, એને બીજા સન્માર્ગ પ્રત્યે આવનારા જીવો પ્રત્યે એવો જ આદર થાય. બહુ કુદરતી વસ્તુ છે. એવું ન થાય તો તે અકુદરતી છે, કુદરતી નથી. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર હો. એ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. તમારી મહામાં આ ભાવને ને આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. શાબાશ છે, ધન્યવાદ છે તમને કે તમે આત્માના આનંદનો આધાર લેવા માગો છો. કોઈ રાગ ને રાગના વિષયભૂત સંયોગોનો આધાર લેવાનો હવે તમારો નિશ્ચય બદલાણો છે. એ એક જબરદસ્ત વાત છે. આવું જે વચન વિચારણામાં આ નિશ્ચય ઉપર આવે, વિચારતો એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. આ ખરી યોગ્યતા છે તમારી, યોગ્યતાનું માપ લીધું. યોગ્યતાનું માપ દીધું, મેળવવાનું પોતે છે, પોતાના પરિણામમાં મેળવવાનું પોતાને છે. આ જગ્યાએ આવ્યા વિના કદી પણ આધાર બુદ્ધિમાં ફેર પડતો નથી. જ્યાં સુધી આધાર બુદ્ધિમાં ફેર પડતો નથી ત્યાં સુધી આત્માના હિતનું એક ડગલું પણ ભરવાનું સંભવિત નથી. કોઈ રીતે જીવ એક ડગલું પણ આગળ વધી શકે નહીં. બસ કા સ્વનો આધાર લઈએ જીવ, સ્વ સ્વરૂપ નો કા પર નો આધાર લઈએ, સીધી વાત.
આર્થિક સહાય નથી કરતા, આર્થિક સહાય નથી કરતા,
આર્થિક સહાય નથી કરતા એનું કારણ એ છે કે એમનો જે આધાર બુદ્ધિ છે કેવી રીતે ફરે, અનુકૂળતામાં ઠીક એ આધાર બુદ્ધિ છે એ કેવી રીતે ફરે, તો એમને તો એ ફેરવવું તો એટલે ખાસ પ્રકારનો એમની સાથેનો વલણ અપનાવ્યું છે, બહુ સમજી બુજીને બહુ ગહન દ્રષ્ટિથી અથવા મુખ્ય પારમાર્થિક દ્રષ્ટિથી એ વર્ત્યા છે એમ કહી શકાય. એટલે તો એમ કહ્યું કે તમારા માટે અમારે કઈ કરવું પડે તો અમને કઈ વાંધો નથી, અમે તમારી ચિંતાનો ગમે એટલો ભાગ બને તેટલો ભાગ વેદવા ઈચ્છીએ છીએ, તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ, પણ એમ કેવી રીતે બની શકે, એમ તો બની શકે નહીં. એટલે પોતાની સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, કઠોરતા નથી રાખી, છતાં રસ્તો આ છે એમ કે છે, રસ્તો ઓલો નથી, રસ્તો આ જ છે કે તમારે આધાર બુદ્ધિ બદલવી, એક જ રસ્તો છે. તો હજી બહુ કહેશે, કેમ કે આટલો નિશ્ચય કર્યા પછી પણ વિકલ્પ તો ઉઠે છે, જ્ઞાન દશા હોય તો કેટલોક વિકલ્પ ઉઠે છે, પણ આ તો મુમુક્ષુ દશા છે એટલે વિકલ્પ તો આવે છે, તો પણ એમની સાથે એવી રીતે કેવી કેવી વાતો લખે છે તો હજી બધા પત્રોમાં ઘણું આવશે. એમાં બે વાત જુદી જુદી છે, દેનારની વાત જુદી છે, લેનારની વાત જુદી છે, બે એક વાત નથી, તદ્દન જુદી જુદી વાત છે. લેનારને તો આધાર બુદ્ધિ ફેરવવાનો પ્રયત્ન હોવો જ જોઈએ, દેનારની વાત જુદી છે. એ તો મોક્ષ માર્ગનો આદર કરે છે, એમાં શું દે છે, એ તો મોક્ષ માર્ગનો આદર કરે છે કે ભાઈ કોઈ મોક્ષ માર્ગે આગળ વધતો હોય તો એના વિકલ્પ જેટલા સંયોગના ઘટે અને પોતાના આત્મા તરફના પરિણામ વધારે એવો હેતુ છે એની પાછળ. એની પાછળ એવો હતો એવો હેતુ નથી કે સામાજીવને આધાર બુદ્ધિ દ્રઢ થાય, એવો હેતુ નથી હોતો. હેતુ બંનેનો એક છે, પણ બંનેની પરિસ્થિતિ જુદી જુદી છે, બંનેના પરિણામ જુદા જુદા છે. સંજોગ વરસાદ લેવું પડે છે બરાબર છે, પણ લેવાની એની અપેક્ષા વૃત્તિ નો એને નિષેધ હોય તો યથાર્થ છે, તો યથાર્થ છે. હેતુ તો એમ જ છે કે કોઈ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે, એટલો જ હેતુ છે. મોક્ષ માર્ગમાં સ્થિર થાય, મોક્ષ માર્ગમાં પદાર્પણ કરે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, પ્રવેશ કરેલો હોય તો વિશેષ વૃદ્ધિગત થાય, એને માર્ગ જીવંત રાખવો છે. આવે છે આચરણના અધિકારની અંદર શાસ્ત્રોમાં આચરણના અધિકારમાં એક વિષય આવે છે કે મુનિને આહાર દાન દેવામાં આવે છે. તો મુનિ છે એ મૂર્તિમંત જીનમાર્ગ છે અને એ જીનમાર્ગ નો પ્રકાશ ચાલુ ને ચાલુ રહે, જોકે દેહ તો એના આયુષ સમાપ્ત થાય એ પહેલા પડવાનો નથી, પણ મુનિની અંતર બાહ્ય સર્વ પરિસ્થિતિ એવી છે કે બીજાને એ મોક્ષ માર્ગમાં આવવામાં જ નિમિત્ત થાય છે, બીજું કોઈ એમાંથી વિપરીત કારણ ઉપજતું નથી. તો એ મુનિ છે, એને ખબર છે કે આના આયુષ પર્યંત દેહ ટકવાનો છે, છતાં પણ એ જે મર્યાદામાં એ આહાર ગ્રહણ કરવાનો એનો વિકલ્પ છે, એમાં દેનારની એટલી જ વાત છે કે આ સ્થિતિ જો બરાબર જળવાઈ રહે તો અન્ય જીવને મોક્ષ માર્ગનો લાભનું કારણ છે, ધર્મ લાભનું કારણ છે. એટલે મોક્ષ માર્ગ જીવંત રહો એટલી જ વાત છે. મંદિર જે છે એમાં દાન આપે છે, મંદિરમાં તો એ પણ એક મોક્ષ માર્ગ નું નિમિત્ત છે. તો એ જીવંત રહો એમાં ભાવના છે. માર્ગ ની ખબર છે ને કેવી ભાવના છે સાચી, એટલે કેવી ભાવના છે કે એક જીવનો નિશ્ચય બદલવાનો ટર્નિંગ પોઈન્ટ છે આ, પહેલો પહેલો એનો જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. નમસ્કાર કરી લે છે પોતે એને, હા બસ તમે પાછા વળ્યા, પાછા વળવાની તૈયારી કરી અમે તમને નમસ્કાર કરીએ છીએ, એટલો જબરજસ્ત આદર કરે છે. હવે દેવચંદજીના પદનો અર્થ કર્યો છે કે આગળ લખી દીધા એ કે જીવ એ પૂતગળી પદાર્થ નથી, પૂતગળ પણ નથી, તેમ પૂતગળનો આધાર પણ નથી, એટલે કે જીવના આધારે શરીર ટકી રહ્યું છે એમ પણ નથી, તેના રંગવાળો પણ નથી. શરીરના અનેક રંગ છે, જીવનો કોઈ રંગ નથી, અરૂપી પદાર્થ છે. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો સ્વામી નથી, એક રજકણનો પણ સ્વામી નથી, જગતના કોઈ સંયોગો પૂર્વકર્મ નસીબને લીધે પોતાના ગણાય છે એનો પણ જીવ સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં, કોઈ બીજાનું ધણીપણું સ્વરૂપને વિશે ઉત્પન્ન થાય નહીં. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પ્રસંગી પણ નથી, અને કોઈ પર પદાર્થનો સંગ કરે એવો પણ એનો સ્વભાવ ધર્મ નથી. વિભાવને લઈને કેટલોક સંયોગ જોવામાં આવે છે, પણ સ્વભાવથી જોતા એને કોઈ સંયોગ નથી. સિદ્ધ પરમાત્માને ક્યાં સંયોગ છે કોઈ? વસ્તુ ધર્મે જોતા જીવને કોઈ કાળે પણ પ્રસંગી પણ નથી, એવો એનો સ્વભાવ છે ત્રણેય કાળે. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવ નવી પુગ્ગલી વગેરે પદોનો છે. હવે અહીંયા આનંદઘનજીનું એક પદ ટાંક્યું છે ફરીને, વાસુ પૂજ્ય ભગવાનના કમનમાંથી આ પદ ટાંક્યું છે. 24 તીર્થંકરની સ્તુતિ કરી છે આનંદઘનજીએ, 24 પદ રચેલા છે. શ્વેતાંબર સંપ્રદાયમાં આનંદઘન 24ના નામે પ્રસિદ્ધ છે. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. જિનેન્દ્ર ચંદ્ર એવા જે તીર્થંકર વાસુ પૂજ્ય ભગવાન છે, એ તો એમ કહે છે કે આ સુખ દુઃખ જે સંયોગ અનેક પ્રકારના વિચિત્ર વિચિત્ર અનુકૂળ પ્રતિકૂળ ઉત્પન્ન થાય છે એ તો પૂર્વકર્મનું ફળ છે, એમને બનતું નથી. સકારણ છે એ પૂર્વકર્મના ફળ સ્વરૂપે છે. જે કોઈ પ્રકારની વિચિત્રતા હોય તે બધી જ પૂર્વકર્મના ફળ જેવી ફળ સ્વરૂપે છે. અને પૂર્વકર્મનું ફળ જાણીને એને ગૌણ કરી નાખો, એની મુખ્યતા જરા પણ પરિણામને વિશે ન રાખો. ન તો અનુકૂળતાનો રસ લેવા જેવો છે, ન તો કોઈ પ્રતિકૂળતાનો રસ લેવા જેવો છે. એક નિશ્ચય સ્વરૂપ જે આનંદ સ્વરૂપ આત્મા છે એનો એનો આનંદ લ્યો, એનો અનુભવ કરો. નિશ્ચય સ્વરૂપના આનંદનો અનુભવ કરો, એક નિશ્ચયને આનંદો, બાકી આ સુખ દુઃખની બધી જ કલ્પના છોડી દો. ખરેખર તો બધું જ્ઞાનનું જ્ઞેય છે, સમ્યક જ્ઞાનમાં તો બધું જ્ઞેય છે, મિથ્યા જ્ઞાનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પના ઊભી થાય છે. ખરેખર વસ્તુ સ્થિતિ એમ છે. ચેતનતા પરિણામ ન છૂટે, જે ચૈતન્ય સ્વભાવ છે એ તો પોતાના ચૈતન્ય પરિણામને ચૂકતા નથી, એવા ચૈતન્ય સ્વરૂપ થયા છે જે દિનચંદ્ર દિનેશ્વર એમ કહે છે, એવું કહે છે. આમ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનનો બોધ શું છે એ બતાવતા બતાવતા ભગવાનની સ્તુતિ કરે છે. આનંદભાઈ બહુ અધ્યાત્મ રસ ઘણો છે આનંદભાઈના બધા પદોમાં. છેલ્લે છેલ્લે છોડી દીધો હતો, આગળ તો પોતે અર્થ કરશે. પાછળ જે 751-52 કે 55 છે એમાં પોતે અર્થ શરૂ કર્યા છે. આંખ 753માં પહેલું ઋષભદેવ ભગવાન નું જે પદ છે, ઋષભ દિનેશ્વર પ્રીતમ મારો ઔર ન ચાહું કંઠ, ત્રીજો સાહેબ સંગ ન પરિહરે ભાગે સાદી અનંત, એનો અર્થ કર્યો છે 570 પાને. પછી આગળ વિતરાગ સ્તવનામાં પણ આગળ પદનો અર્થ કર્યો છે. પછી મેં તગડો છે એમાં બીજા અજિતનાથ ભગવાનના સ્તવનો અર્થ કર્યો છે. પંથળો નિહારું રે બીજાજીનો તણો, અજિત અજિત ગુણધામ, જે તે જીત્યા રે તે હું તેણે હું જીત્યો પુરુષ કિશું મુજે નામ, એમ કરીને એ બીજા પદનો અર્થ કર્યો છે. અને ત્યાંથી એ વાત અપૂર્ણ રહી ગઈ છે, પછી લખવામાં રહી કે મળી નથી, પણ બે પદના અર્થ એમણે કર્યા છે 30મા વર્ષમાં કરેલા છે. બધા પત્ર સૌભાગભાઈ ઉપરના ચાલે છે. અત્રે સમાધિ છે, પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ, એટલે કેવળ જ્ઞાન દશા, તે વારંવાર સાંભળે છે. પોતાનું ધ્યેય છે ને પૂર્ણ થવાનું, પુરુષાર્થ પણ પૂર્ણ થવાનો છે, ભાવના પણ પૂર્ણ થવાની છે, સ્વરૂપ પણ પૂર્ણ છે, એટલે પૂર્ણ જ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ દશા છે જેમાં કેવળ જ્ઞાન વર્તતું હોય, તે દશા અમને વારંવાર સાંભળી આવે છે, અથવા તે દશા વારંવાર ભાવનામાં રહે છે, અને તદનુસાર પુરુષાર્થની વૃત્તિ પણ વર્ત્યા કરે છે, એ પોતાને વર્તમાન સમાધિ છે. પરમ સતનું ધ્યાન કરીએ છીએ, પરમ સત એવું જે પોતાનું સ્વરૂપ, તેનું ધ્યાન કરીએ છીએ, અથવા એનું ધ્યાન ખસતું નથી, ધર્મ ધ્યાન છે એ ખસતું નથી, અને જગતને વિશે ઉદાસપણું વર્તે છે, ઉપેક્ષા વર્તે છે, એ બાજુનું જરા પણ લક્ષ નથી, સંયોગોનું પણ ઉદાસપણું વર્તે છે, એમ કરીને પોતાની દશાની વાત સુભાગભાઈને લખી છે. એટલે એ પણ એ દશાને અનુસરે એટલા માટે પોતાની દશાની વાત લખે છે. 324 ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. ચારે તરફ ઉપાધિની જ્વાળા, ઉપાધિની હોળી, અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ સંયોગોની વર્તી હોય એવા પ્રસંગમાં પણ સમાધિ રહેવી એમાં એવા પ્રસંગમાં પણ વિતરાગતાની મુખ્યતા સહિત પરિણામ રહેવા એ પરમ દુષ્કર છે, એ ઘણી અઘરી વાત છે, કઠિન વાત છે. કેમ કે એમાં ઘણો પુરુષાર્થ હોય છે જીવનો, મોક્ષ માર્ગી જીવનો, ધર્માત્માનો અત્યંત પુરુષાર્થ હોય છે. એટલે એ વાત તો પરમ જ્ઞાને વિના થવી વિકટ છે. એ જ્ઞાન, એ પરમ જ્ઞાને એટલે ઘણી વિતરાગતા વધી હોય, નહીતર જ્ઞાન સાધારણ જ્ઞાનીને પણ એ વાત નિકટ છે, એ પણ હાલક ડોલક થતા જોવામાં આવે છે. પોતાને એવો અનુભવ છે કે પોતે ગમે તેવી ઉપાધિમાં પણ સમાધાન રાખી શકે છે, સમાધિ રહે છે. એટલે પોતાને આશ્ચર્ય થાય છે, અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. આવી અમારી દશા છે, સહેજે સહેજે આત્મા હલતો નથી. ઉથલ પાથલ જે કઈ સંયોગની થાય છે, અમારો આત્મા અંદરથી હલતો નથી એમ કે છે. આશ્ચર્યકારી વાત છે. ભિન્નતા ભાષે છે, રસ પડતો નથી. જે થયું કે આત્માને કાંઈ થયું નથી, ગમે તે થયું તો પણ મારા આત્માને કાંઈ થયું નથી એવો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે. આત્માનો અનુભવ જ એમ વર્તે છે, એટલે અમને પણ પ્રાય એમ જ વર્તે છે. આવી આશ્ચર્યકારક પોતાની દશા છે, એ નજીકના એમના પાત્ર છે એને દર્શાવતા જાય છે. એટલે કે તમે કાંઈ મૂંઝાવમાં, પરિસ્થિતિની ગડબડ તો અમારે થાય છે, પણ સમાધિ રાખીએ છીએ, સમાધિમાં છીએ. અને એ કેળવવા જેવી દશા છે, એ કરવા જેવી દશા છે. એ દશામાં તમે આગળ વધો, એ દશા પ્રત્યે આગળ વધો. મૂંઝાવાનું કારણ નથી, મૂંઝાવવું જોઈએ નહીં. જે થયું તે થયું, એનું કાંઈ કારણ લેવું જોઈએ. આત્માને કાંઈ નુકસાન થતું નથી, કાંઈ આત્મામાંથી જાતું નથી, કાંઈ આત્મામાં આવતું નથી. હા, ખરી જાય કર્મ ખરે છે. એ વખતે નિર્જરા વિશેષ થાય છે. બહારના સંયોગોના ઉદયના ફેરફારો, તીવ્ર ઉદય આવે ત્યારે પણ જો જીવ સમાધાન રાખી શકે છે તો નિર્જરા વિશેષ થાય છે. સીધી વાત છે, અને શુદ્ધિ વધતી જાય છે. અમને એવો અનુભવ છે એમ કે છે, આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, આત્મ સ્વભાવ અને આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, સ્વસન્મુખ થઈને એવો છો એમ ગ્રહણ થાય છે, તે નિશ્ચળ રહે છે. તે પોતાના સ્વરૂપ ભાવમાં, સ્વભાવ ભાવમાં નિશ્ચળ રહે છે અને તેને તે સમાધિ પ્રાપ્ત હોય છે. એવી જે સમાધિ સંપૂર્ણ રાગ દ્વેષનું વિષમપણું નહીં થવું, એવું જે સંપૂર્ણ તે એને પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. લોકો સમ્યક દર્શન કરે છે એમ નહીં, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. આ તો સમ્યક દર્શનને નામે રાગ દ્વેષ, એવો વિચિત્રતા. ભૂલી ગયા સમ્યક દર્શન શું ચીજ છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. અમને એ વિતરાગતાનો અનુભવ છે, સમ્યક દર્શનનો અનુભવ છે, એ વિતરાગતાનો પણ અમને અનુભવ છે. પાત્રતામાં વિતરાગતા નથી આવતી, પણ વિતરાગતાની પૂર્વ ભૂમિકાને પાત્રતા કહેવામાં આવે છે. એટલે એ વિતરાગતાનો પ્રયાસ શરૂ થાય છે એને પાત્રતા કહેવામાં આવે છે. એની સફળતા તે વિતરાગતાની પ્રાપ્તિ છે, પણ પ્રયાસ પોતે પાત્રતા છે. પ્રયાસ વિના પાત્રતા નથી, માત્ર વિચાર કરે તે પાત્રતા નથી, પ્રયાસ કરે તે પાત્રતા છે. વર્તમાનમાં ઉપાધિમાં અહમ પણ થાય ત્યારે ઉપાધિ છે. હા, સામે જોવું એટલે આમ, આ મન, આ મારા સંયોગો છે, આ મને લાગે વળગે છે, આ નુકસાન મને છે, આ લાભ મને છે, આ રોગ મને છે, આ કારણ મારું છે, બસ પકડાણો ઉપાધિમાં. ખરેખર તો એમ જ છે, કોનો જીવ અનુભવ કરે છે એના ઉપર જ બધો આધાર છે. વાસ્તવિકતાએ જીવ અન્ય પદાર્થનો અનુભવ કરી જ શકતો નથી. અધ્યાસે કરીને મિથ્યા અનુભવ કરે છે કે મને પરનો ને રાગનો અનુભવ થાય છે, કરી શકતો નથી. પણ એ અધ્યાસ ઊંધા નિશ્ચયને લીધે છે. 17મી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ બહુ સારી વાત લીધી છે, કુંદકુંદાચાર્ય જે વાત લખી છે, જયચંદજી છેલ્લો પેરેગ્રાફ જે ટીકાનો લીધો છે એમાં એ વાત લીધી છે. સત્તર અઢાર ગાથા સાથે છે. એવું જે આત્મજ્ઞાન, તે આત્મજ્ઞાન ઉદયરૂપ થતું નથી. તો કેવું અજ્ઞાન ઉદય થાય છે? કે આ રાગ તે હું છું, આ સંયોગ તે હું છું, આ વિભાવ તે હું છું, એવું અજ્ઞાન ઉદય થાય છે. છતાં અજ્ઞાને કરીને જીવ પરને અનુભવી શકતો નથી. પણ અનુભવમાં આવતો હોવા છતાં પણ એને આત્મજ્ઞાન ઉદય નથી. એનું કારણ કે એનો પરદ્રવ્ય સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢતાને પ્રાપ્ત થયો છે, મૂંઢાઈ ગયું છે એનું આ જ્ઞાન. એ નિશ્ચય છે, પર સાથેનો નિશ્ચય છે એ ખરાબ છે. તરણાવ છે ડુંગર, ગુરુદેવ કહેતા હતા તરણાવ છે ડુંગર. કયો તરણું છે? કે પરદ્રવ્ય સાથે એકપણાનો નિશ્ચય. એ નિશ્ચયથી એનો અનુભવ છે એમ મને એને લાગે છે કે મને આનો અનુભવ છે, મને આ અનુભવાય છે, આ રાગ અનુભવાય છે અથવા આ પર અનુભવાય છે. વાત જુઠ્ઠી છે, અનુભવી શકતો જ નથી. એટલે તો માર્ગને સુગમ કયો છે, સરળ કયો છે, સુંદર કયો છે એનું કારણ એ છે ને, સહજ કયો છે. પ્રાપ્ત થવો કઠિન એટલા માટે છે કે એનો એકપણાનો નિશ્ચય ઘણો દ્રઢ છે. એ નિશ્ચય તોડી શકતો નથી. પુરુષાર્થ વિના એ નિશ્ચય તૂટતો નથી. એકવાર એને પર સાથે એકપણાના નિશ્ચયને તોડી નાખવો જોઈએ. નિશ્ચય બદલે એટલે આખી દુનિયા બદલાઈ જશે, આખા જગતની કિંમત હડેલા તરણા જેવી થઈ જશે. અને આત્મા કે અનંત આનંદનો મહાસાગર છે, સાક્ષાત સિદ્ધપદ, મૂર્તિમંત સિદ્ધપદ દેહાકારે બિરાજમાન છે પોતામાં. અને એનો એ સિવાય તો અનુભવ થઈ શકતો નથી. જ્ઞાનમાં બીજાનો અનુભવ થવાનો અવકાશ નથી, જગ્યા નથી. ખરેખર તો જગ્યા જ નથી. અને જ્ઞાન વેદનનો ત્યાગ કરી શકે એવું નથી. અજ્ઞાન ભાવે પણ જ્ઞાનમાં જે વેદવાનો ધર્મ છે એનો ત્યાગ કરી શકે એમ નથી, બીજાને અંદર વેદી શકે એમ નથી. આવી તો વસ્તુ સ્થિતિ છે. એક નિશ્ચય બદલે એટલી વાર છે. નિશ્ચય ફરે એટલે તો આગળ કહેશે, નિશ્ચય બદલશે એને તો સુધારસ કહેશે. બહુ સરસ વાત લીધી છે સુધારસ ની, એમણે એ તબક્કાની વાત ઘણી સરસ લીધી છે. એટલે તો કહ્યું ને કે પ્રભુ તારા અપલક્ષણ નો પણ પાર નથી, પોતે જ પોતે કહેશે. સત્તર અઢાર ગાથા ને ટીકા નો છેલ્લો પારી. સ્વભાવ યથાર્થ જેને સમજાય છે તે નિશ્ચળ રહે છે, તેને સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શન નું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. અમને તો એ સમ્યક દર્શન નામ મુખ્ય લક્ષણ ભૂત જે વિતરાગતા એનો અનુભવ વર્તે છે એને અમે સમ્યક દર્શન જાણીએ છીએ. વિતરાગતા વિના અમે સમ્યક દર્શન ને ઓળખતા નથી એમ કે છે. 324 325 માં પત્રમાં એક બનારસી દાસજીનું પદ ટાંક્યું છે, એ પણ સૌભાગભાઈ ઉપરનો પત્ર છે અને જ્ઞાનીની દશા છે એ વર્ણવી છે એમણે. જબ હી તે ચેતન વિભાવ સૌ ઉલટી આપું, સમય પાય અપનો સ્વભાવ ગહી લીનો હૈ, તબ હી તે જો જો લેને જો સો સો સબ લીનો, જો જો ત્યાગ જો સો સો સબ છાંડી દીનો હૈ, લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નહીં ઓર, બાકી કહા ઉગર્યો જો કારજ નવીનો હૈ, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હૈ. જ્યારથી ચેતન એટલે આત્માએ વિભાવથી પલટો મારીને ઉલટી દશા કરી, ઉલટી એટલે પલટો મારી દીધો. વિભાવ બાજુ જે મુખ હતું એ પરસન્મુખતા હતી, ઉલટીને સ્વસન્મુખ થયો. જ્યારથી ચૈતન્ય પોતે આત્મા પોતે વિભાવથી પાછો ફરીને પોતે જ આપો એટલે પોતે જ સમય પાયે આપનો સ્વભાવ ગહી લીનો હોય એવો એક ધન્ય સમય એણે ગ્રહણ કર્યો, પાપ પ્રાપ્ત કર્યો કે વાત કે જેમાં એણે પોતાના સ્વભાવને ગ્રહણ કરી લીધો. પોતાનો સ્વભાવ તો હતો પણ ગ્રહણ નહોતો કર્યો, એ ગ્રહણ કરી લીધો સ્વપણે. તબહી તે જોજો લેને જોગ સો સો સંભલીનો, એક સ્વભાવને ગ્રહણ કરતા, સ્વભાવ એટલે પોતાનું સિદ્ધ પદ છે, પરમેશ્વર પદ છે, આત્મા પોતે જ જીનચંદ્ર છે. ગુરુદેવ તો બહુ મલાવતા, આત્મા પોતે જ જીનચંદ્ર છે અંદરમાં. એને ગ્રહણ કરતા એને બધું લઈ લીધું, લેવા યોગ્ય એવું બધું લઈ લીધું, ત્યાગ કરવા યોગ્ય બધું ત્યાગી દીધું. ગ્રહણ ત્યાગ બંનેનો ફેંસલો થઈ ગયો, યથાર્થ ગ્રહણ થઈ ગયું, અયથાર્થ બધું એને છૂટી ગયો, ક્યાંય મમત્વમાં એને રહેતો નથી, થતું નથી. જો જો ત્યાગ છો સો સો સબ છાંડી દીનો હે, લેવે કોણ રહી ઠોર, હવે કાંઈ લેવાનું હું બાકી નહીં, હવે કાંઈ મેળવવાનું એને બાકી રહેતું નથી, બીજું કાંઈ લેવાનું અહીંયા અર્થ કર્યો છે 328માં. લેવે કોણ રહી ઠોર એનો અર્થ કર્યો છે કે સર્વપૂર્ણ કામતા સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું છે, હવે બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી, કોઈ સ્થાન એને લેવે કોણ રહી ઠોર, કોઈ સ્થાનમાંથી કાંઈ કોઈ ઠેકાણેથી કાંઈ લેવાનું નથી એને, ત્યાગી વેકો નહીં ઓર, અને પોતાને સ્વરૂપનો કોણ ત્યાગ મળે છે એને તો પોતામાંથી કાંઈ છોડવાનો પ્રશ્ન નથી, સ્વભાવને છોડવાનો પ્રશ્ન નથી. બાકી કહા ઉભર્યો જો કાર્ય નવી ન હોય તો હવે આ સિવાય નવું કાર્ય શું કરવાનું છે, કોઈ નવું કાર્ય એને કરવાનું રહેતું નથી, નવીન કંઈ કરવાનું રહેતું નથી. લેવું દેવું બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવા માટે શું ઉગર્યું, શું બચ્યું, ઉગર્યું એટલે શું બચ્યું, કાંઈ લેવું નથી કાંઈ દેવું નથી તો હવે કરવાનું શું બચ્યું, કે કાંઈ એને કરવાનું બચતું નથી. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી, પછી કોઈ પરસંગ એને રૂચતો નથી, શરીર સુદ્ધાનો સંગ પણ એને ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી. તો દુનિયા ભરની ભાષામાં વાત કરતા હતા, શોક સમય તો બધો હતો ને, પોતે હિન્દીમાં રચના કરી છે, હિન્દી ભાષા ભણ્યા વિના તો હિન્દીમાં પદો રચ્યા છે અને બીજી પણ દુનિયાની ભાષામાં વાતો કરી છે. આ સતાવધાનની અંદર 18 વર્ષે
દુનિયાભરની ભાષામાં બધી વાતો કરી છે. આગળ આવી ગયો ને, આવી ગયો આગળ. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, એટલે પોતામાં ક્યાંય મમત્વ નથી, કોઈ સંગમાં સંયોગમાં મમત્વ નથી, પોતાના દેહમાં મમત્વ નથી. અંગ એટલે દેહ લઈ લેવો, પોતાના વચનમાં, વચનને તો તરંગ જ જાણે છે, પૂદગળના તરંગ જાણે છે, એમાં પણ મમત્વ નથી. ઓલું તો માણસને આવા શબ્દ ફેરવવો ગમે નહીં, આ મારા, મારું વચન, મારો શબ્દ બદલાય નહીં, ફેરવાય નહીં. વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, મનનો વિકલ્પમાં પણ મમત્વ નથી અને બુદ્ધિના વિચારોની અંદર પણ મમત્વ નથી. બુદ્ધિથી પાર એવું જે નિર્વિકલ્પ તત્વ, એને તન્મય થયેલી જે નિર્વિકલ્પ દશા, એ સિવાય બુદ્ધિના વિકલ્પમાં પણ પોતે મમત્વ કરતા નથી. એ રીતે જેણે પોતાના આત્માને શુદ્ધ કર્યો છે, એની દશા કેવી અદ્ભુત, એવી નિર્વિકલ્પ દશા તે કેવી અદ્ભુત દશા છે એમ કહે છે. જૈન દર્શનમાં અનેક પ્રકારે જે ઉપદેશ બોધ છે, એ બધા જ ઉપદેશ બોધનું લક્ષ્ય બિંદુ એવું છે કે આ નિર્વિકલ્પ દશામાં આવી જાય. અન્ય દર્શનમાં પણ અનેક પ્રકારે ઉપદેશ ચાલે છે, લોકો સમન્વય કરે છે કે આ જૈન દર્શનમાં આવો ઉપદેશ છે, અન્ય દર્શનમાં આવો ઉપદેશ છે, આને આટલો ત્યાગ કર્યો, આને પણ આટલો ત્યાગ કર્યો, આનું આ માનવા. પણ જૈન દર્શનમાં અનેક પ્રકારના ઉપદેશનો લક્ષ્ય બિંદુ શું છે કે જેટલો બુદ્ધિપૂર્વક ઉપદેશ ઉપદેશાય છે, ઉપદેશ કરવામાં આવે છે, એનું લક્ષ્ય બિંદુ બુદ્ધિથી પાર જે નિર્વિકલ્પ દશા છે ત્યાં પહોંચાડવાનું છે. એ પ્રકાર ક્યાંય નથી. ઉપદેશની વાત બધે છે, પણ એ પ્રકાર ક્યાંય છે નહીં. આધાર બુદ્ધિ તો ઓલામાં, આધાર બુદ્ધિ ની ચર્ચા ક્યાં છે? પણ પછી છોડવાનું, એ તો પડ્યા છે, ત્યાં પડ્યા છે. રાગ, રાગ અને ક્ષોભસમ જ્ઞાન ની રમત છે બુદ્ધિ. શુભ રાગ કશાય ની મંદતા અને ક્ષોભ સમજ્ઞાનની રમત સિવાય બીજું કાંઈ એમાં છે નહીં. એટલે કે જ્ઞાન ગુણનો ક્ષોભસમ પરલક્ષી અને ચારિત્ર ગુણનો ક્ષોભસમ પરલક્ષી, આ બેનું પરિણામ છે. એથી આગળ કોઈ વાત જ નથી. એથી આગળ કોઈ વાત નથી. જૈન શાસનમાં તો અતિન્દ્રિય જે આત્મ પદાર્થ છે, એના આધારે અતિન્દ્રિય આત્મજ્ઞાન આદિ જે દશા પરિણમન થાય આનંદ આદિ, એને લક્ષ્યમાં કેન્દ્રમાં રાખીને બધો ઉપદેશ ચાલ્યો છે. બહુ આખો પ્રકાર જ જુદો છે કે જેને કોઈની સાથે સરખાવી શકાય એવું નથી. એક ધારી અનંત જ્ઞાની નો એક અભિપ્રાય, એક જ અભિપ્રાય. કેમ કે બધાએ એક જ નિર્વિકલ્પ આત્મ સ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં દર્શન કર્યા. નિર્વિકલ્પ આત્મ સ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં બધાએ એક સરખા દર્શન કર્યા. એટલે 2000 વર્ષ પહેલા લખેલા જ્ઞાની ની વાત હોય તો વર્તમાન જ્ઞાની પકડે. કેમ પકડે છે? કે બંનેના અનુભવનું સામ્યપણું છે માટે પકડે છે. એને અનુભવની ભાષા સમજાય છે કે આ અનુભવ પૂર્વક નીકળેલી ભાષા છે. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાંથી એ જ વાત બની ને, અનુભવની ભાષા પકડી છે. નકલ કરવા જાય તો ન થઈ શકે, તરત ફેર પડી જાય. એમાં શું છે, નકલ કરવા જતા જે કૃત્રિમતા ઉપજે છે, નિર્વિકલ્પ દશા થયા વિના નિર્વિકલ્પ તત્વ જ્ઞાનમાં રહે કેવી રીતે? જ્ઞાનમાં જે વસ્તુ નથી એની વાત કોઈ શીખીને કરવા જાય તો કૃત્રિમતા આવ્યા વિના રહેતી નથી. એ કૃત્રિમતા અછાની રહેતી નથી જ્ઞાનીના નજરમાં. કોઈ બીજા ભૂલે, અજાણ્યા ભૂલે, પણ જેને વસ્તુ જોઈ છે એને તો તરત જ ખ્યાલ આવે કે આમાં કૃત્રિમતા છે. કેવી અદભુત દશા! જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. તમને આ દશાનો અર્થ જેવો સમજાય તેવો અર્થ તમે લખજો. અહીંથી હવે એમની પરીક્ષા શરૂ કરી છે બરાબર. જ્ઞાન દશાની નો ભાવ કઈ પકડાય છે એમ કેવું છે? તમને જેટલો પકડાય જેવો પકડાય તમે જણાવો. પછી બીજું પદ પણ નાટક સમયસાર માંથી બનારસી દાસ લખ્યું છે 326માં. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. આ નિર્વિકલ્પ અનુભવની વાત લીધી છે કે જ્યારે શુદ્ધોપયોગ થાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે વિચારમાં પણ શુદ્ધતા હોય છે અને એટલે જ્ઞાનમાં પણ શુદ્ધતા, શુદ્ધ સ્વરૂપ હોય છે અને આચરણની અંદર પણ શુદ્ધ સ્વરૂપ જ છે. જ્ઞાનનો વિષય પણ શુદ્ધ સ્વરૂપ છે, આચરણમાં એટલે રમણતા કેલી કરે એટલે રમણતા કરે છે એ પણ શુદ્ધતામાં એટલે શુદ્ધ સ્વરૂપમાં, સ્થિર રહે છે એ પણ શુદ્ધ સ્વરૂપમાં, શુદ્ધ ભાવે સ્થિર રહે છે. અને એ વખતે આનંદ અમૃત નો અનુભવ થાય છે. ઉભરાઈને આનંદ ઉપયોગમાં, ઉપયોગની એકાકાર દશાની અંદર અનુભવ ગોચર થાય છે અતિન્દ્રિય આનંદ. ત્યારે અમૃતની ધારા વરસી હોય એમ લાગે છે. જેમ કોઈ માણસ ફુવારાથી નાય તો એક સાથે આખો ભીંજાઈ જાય, એમ અનુભવ દશામાં સર્વ પ્રદેશેથી આખા ચૈતન પિંડમાં અખંડ આનંદનો વર્ષા છે. એક સાથે આનંદથી ભીંજાઈ જાય છે, આખું આત્મતત્વ તરબોળ થઈ જાય છે, એટલે એને અમૃત ધારા વરસે છે એમ કહે છે. પરિણતિના આનંદ અને શુદ્ધોપયોગના આનંદમાં એ રીતે ઘણો તફાવત છે. એ પણ નાટક સમયસારમાં બનારસી દાસજીએ શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે. એ અને બીજું કે અતિન્દ્રિય જે દશા છે એ દશા ખરેખર તો વચનાતીત નહીં પણ મનાતીત દશા છે, વિકલ્પાતીત અને મનાતીત દશા છે. તો વચનાતીત છે એમ કહેવાની જરૂર નથી, કેમ કે તો વચન તો સ્થૂળ વિકલ્પનો પ્રયોગ છે. તો પણ એવા અતિન્દ્રિય ભાવને કથનચિત વચન ગોચર કરે છે. એક અનુભવી ધર્માત્માઓનું વિશેષ સામર્થ્ય છે કે કથનચિત એને વચન ગોચર કરે છે. અને એ જે રીતે ને જે પ્રકારે વચન ગોચર કરે છે એમાં એવો એક નૈમિતિક, એવો એક નિમિત્તપણાનો ધર્મ ઉભો થાય છે કે જેને લઈને એવી જ અતિન્દ્રિય નૈમિતિક દશા પ્રાપ્ત થવાનું બીજાને એમની અંદરથી કારણ ઊભું થાય છે, નિમિત્ત કારણ ઊભું થાય છે. એવું નિમિત્ત કારણ અજ્ઞાનીના કોઈ વચનમાં ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન દશામાં કોઈ પણ જીવને વાણી હોય તો એમાં એવું નિમિત્ત પણ હોતું નથી જેવું જ્ઞાન દશામાં ઉત્પન્ન થયેલું વાણીનું પરિણમન છે, કે જેના નિમિત્તે નૈમિતિક ભાવ મોક્ષ માર્ગનો ઉત્પન્ન થાય. આ એક કુદરતી વસ્તુ સ્વરૂપની સુંદરતા છે. કુદરતી જ છે, આ કોઈ કર્યું કરે એવું થાય એવું નથી, કુદરતી છે. મહાવદ 9મે પત્ર લખ્યો હતો એ મહાવદ 14 છે, જવાબ મળી ગયો છે. જે અર્થ એમણે માગ્યો હતો, અદભુત દિશાનો કાવ્યનો અર્થ માગ્યો હતો બનારસીદાસજીનો, તે અર્થ લખી મોકલ્યો. અદભુત દિશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો, તે યથાર્થ છે, તે બરાબર છે, તમારો અર્થ છે બરાબર. પરીક્ષા કરી, પરીક્ષામાં પાસ થયા એની પણ વાત કરી. તૈયાર થઈ ગયા છે, યોગ્યતા તો પહેલેથી જોઈ છે એમણે. અનુભવનું જેમ વિશેષ સામર્થ ઉત્પન્ન હોય છે, તેમ એવા કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્ય રૂપે પરિણમે છે. પછી એ વાણીમાં જે નિમિત્ત છે, એ નિમિત્ત અનુસાર અહીંયા નૈમિતિક ભાવ ઉત્પન્ન થાય છે. જેવી યોગ્યતા, જેવું અનુભવનું સામર્થ, એ વિશેષ એને નિમિત્ત પડે છે. જ્ઞાનીઓ પણ સત્શાસ્ત્રોનું અધ્યયન કરે છે, એનું કારણ વિકલ્પ વૃદ્ધિ કરવી નથી, સૂક્ષ્મ જ્ઞાન વધારવું નથી, પણ જે આવી અધ્યાત્મ દશાને અધ્યાત્મ ભાવ હોય છે એનું યથાતથ્ય રૂપ પરિણમન વધતું જાય, એ પરિણમનને વૃદ્ધિ થાય એવું એની અંદર નિમિત્ત પણ હોય છે. તેથી એ નિમિત્તના બાને એ પોતાની દશાને વધારે છે, એની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ વાત અમૃતચંદ્રાચાર્ય લખી છે કે મને પણ આ સમયસારની ટીકા કરતા મારી અધ્યાત્મ દશા, મારી મોક્ષ માર્ગની દશા વૃદ્ધિગત થાવ, એ લખ્યું છે એમણે પોતે સમયસારની ટીકા કરતા. અને બહુ ભાવના ભાવી છે એ જાતે ટીકા કરતા કરતા સ્વરૂપની ભાવના બહુ ભાવી છે. 22મો કળશ છે, બહુ સરસ છે, એમાં તે જ શબ્દ લીધો છે. પરમમ મહન અસ્તુ તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણામથી ભરેલું છે. આ મૂળ તત્વ છે, એને તેજ શબ્દથી લીધો છે. તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, આગળ એમણે ટીકા પૂરી કરી છે. જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણ ગુણી ભેદની, આ પ્રમાણે ગુણ ગુણી ભેદની દ્રષ્ટિમાં, ગુણ ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે આત્મતત્વ સર્વ પર દ્રવ્યોથી જુદું, પોતાની પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં એક રૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવસ્રુત જ્ઞાનરૂપ જીન શાસનનું અનુભવન છે. 15મી ગાથા ઉપરની ટીકાનો ભાવાર્થ લખે છે જયચંદજી. અને એના ઉપરનો આ કળશ છે, પંદરમી ગાથા ઉપરનો કળશ છે, એ બહુ ભાવના ભાવી છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, જેમ મીઠાની ગાંગડીમાં ચારે તરફ ખારો રસ ભરેલો છે, તેમ જે તેજ એક જ્ઞાન સ્વરૂપને અવલંબે છે, સર્વતઃ આગળ આચાર્ય મહારાજે પોતે કહ્યું, સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એમાં ઠાસી ઠાસીને જ્ઞાન સ્વભાવ ભરેલો છે. સર્વતઃ વિજ્ઞાન ઘન, વિજ્ઞાનનો ઘન આત્મા છે, એને અનુભવવા જતા જ્ઞાનપણે તે સ્વાદમાં આવે છે, જ્ઞાનપણે તે અનુભવાય છે. એ ચારે તરફ એ જ્ઞાન સ્વરૂપને અવલંબે છે, જે તેજ અખંડિત છે, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી. જ્ઞાન ઉપર ગમે તેટલા જ્ઞેયોના આકાર આવીને ઘૂસાઈ જાય, જ્ઞાન ખંડિત થતું નથી, જ્ઞાન અખંડ રહી જાય છે. જે અનાકૂળ છે, જે કર્મના નિમિત્તે તથા રાગાદી ભાવોથી રાગાદીથી ઉત્પન્ન જેને આકુળતા નથી, અને જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે, શોભાયમાન છે, અંતર બાય શાશ્વતપણે જેની શોભા છે, અને જે સ્વભાવથી થયું છે, કોઈએ રચ્યું નથી, હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે, એવા એકરૂપ પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ જે આત્માનું તેજ છે, તે અમને સદાય હો, એવી ભાવના ભાવી છે. સ્વરૂપની ભાવનાનો કળશ છે એવા શ્લોક, બહુ સ્વરૂપ રસના ઘણા કળશ છે આની અંદર અમૃતચંદ્રાચાર્યના રચેલા. બરાબર લખ્યો છે એમ કહે છે, આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. મોક્ષ માર્ગની જે અદ્ભુત દશા છે એનું એમાં જ્ઞાન દશાનું વર્ણન છે. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું, અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. આ બીજો પ્રશ્ન, પેલો જ્ઞાન દશાનો પ્રશ્ન કર્યો, હવે એમ કહે છે કે જો પ્રત્યક્ષ જીવને કોઈ સત્પુરુષનો યોગ હોય તો એને જે રીતે એનો ભાસ આવવો જોઈએ એના બદલે પોતા જેવી કલ્પના એને રહ્યા કરતી હોય, તો એને વ્યવહારિક કલ્પના પોતા સમાન રહેતી હોય કેવી રીતે ટળે, તમે જ મને જણાવજો. એમ કરીને સત્પુરુષની ઓળખાણ ઉપર એમને ખેંચી જાય છે. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે, છતાં સત્સંગ વિના જીવીએ છીએ. જીવન જીવવું કઠિન છે સત્સંગ વિના, પણ હવે આ એમને અનિવાર્યપણે જીવાય છે. એ 327માં જરા વિશેષ વાત લખી છે, આગળ એ વિશે થોડોક આવશે. એ બહુ સારો આવે છે, 333માં એ વિષયનો ખુલાસો વધારે આવશે, પણ અહીંથી સત્પુરુષની ઓળખાણ ઉપર એમને ધ્યાન દોર્યું છે. પોતાને જે ભાવ કેવો છે કોઈ કહેવાનું ઠેકાણું નથી મળતું, એમ જ છે.